તારીખ 2/3/1998 શ્રી સમયસર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 302
શ્રી સમયસર કરમાનો સમયસાર પરમાગુ જીવ અધિકાર ની 14મી ગાથા ની ટીકા ચાલે છે. આત્મા કર્મ થી બંધાયેલો નથી એ શુદ્ધિ નો વિષય છે, અને સંયોગ દ્રષ્ટિએ જોઈએ તો કર્મ થી બંધાયેલો પણ છે. પોતપોતાના સ્થાનમાં બંને વાત સાચી છે. હવે વલણ અને વજન આત્મા ઉપર જવું જોઈએ, તેથી એની સૂચના માટે એમણે એમ કહ્યું કે આત્મ સ્વભાવને સમીપ જઈને અનુભવ કરતા બધ સ્પષ્ટપણું અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એને સત્યાર્થ કહીને અસત્યાર્થ કહ્યું, પણ ક્યારે પણ એમ નહીં કહે કે જે શુદ્ધનયનો વિષય સત્યાર્થ કહ્યો તે અશુદ્ધનયના અપેક્ષાએ અસત્યાર્થ છે, એવું નહીં કહે. ફરીથી શુદ્ધનયનો વિષય કયો કે નિશ્ચયનયનો વિષય કયો, અને સંયોગ દ્રષ્ટિ કયો કે વ્યવહારનયનો વિષય કયો, કેમ કે બે પદાર્થ વચ્ચેનો સંબંધ છે માટે વ્યવહાર. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં સાચો છે, નિશ્ચયની અપેક્ષાએ તે સાચો નથી એમ બધી વખતે કહેશે. પણ નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં સાચો છે અને વ્યવહારની અપેક્ષાએ સાચો નથી એવું ક્યારે નહીં કહે. આમાંથી શું નીકળે છે, ફલિત શું થાય છે? ફલિત એ થાય છે કે વજન નિશ્ચય ઉપર હોવું જોઈએ, વલણ શુદ્ધાત્મા ઉપર હોવું જોઈએ, એમાંથી ફલિત થાય છે. અધ્યાત્મના તમામ શાસ્ત્રોમાં વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપવા છતાં એનો નિષેધ કરશે, અધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે, અધ્યાત્મ દ્રષ્ટિ કરવા માટે અને અધ્યાત્મમાં સ્થિર થવા માટે. પણ ક્યારે વ્યવહારનો પક્ષ લઈને નિશ્ચયનો નિષેધ નહીં કરે એમ બતાવે છે કે વલણ અને વજન નિશ્ચય ઉપર હોવું જોઈએ એમ બતાવે છે. એ રીતે કર્મથી બંધાવું સ્પર્શાવવાનો વિષય સ્પષ્ટ કરીને હવે અન્ય અન્ય અવસ્થાની વાત કરે છે કે વળી જેમ માટીનો ઘડો, કમંડળ, જારી, રામપાત્ર વગેરે પર્યાયોથી અનુભવ કરતા અન્ય પણ ભૂતાર્થ છે અને સત્યાર્થ છે, તો પણ સર્વતઃ અસ્ખલિત એટલે સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. શું કહ્યું કે માટી અનેક પર્યાય થાય છે ઘડા વગેરે, એ બરાબર છે. ઘડો હોય તો પાણી ભરાય, માટીના પિંડમાં કઈ પાણી ન ભરાય, માટીનું ઢેફું પડ્યું હોય તો કઈ પાણી ન ભરાય. શું એમ એની અવસ્થાથી જોઈએ, માટીની અવસ્થાથી જોઈએ તો માટી એક ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ ધારણ કરી છે, એ વાત સાવ સાચી છે, ખોટી નથી. તો પણ એને ગૌણ કરીને એક માટીના સ્વભાવની સમીપ જોઈએ તો માટી ક્યારેય માટી પણ છોડતી નથી. અસ્ખલિત એટલે શું? સ્ખલન થવું એટલે છૂટી જવું. તો માટી માટીના સ્વભાવથી છૂટતી નથી, સ્ખલિત થતી નથી, ચ્યુત થતી નથી. શું? પછી માટીનો ઘડો બનાવો કે રામ પાત્ર બનાવો, જે બનાવો તે માટી તો અંદર રહેવાની રહેવાની ને રહેવાની. માટી ભેદાય છે એવું નહીં બને. તો સર્વ અવસ્થાઓમાં માટીનું સર્વ પડ્યું, સર્વોપરી પણ રહ્યું. અવસ્થા નાશવાન છે, અન્ય અન્ય થાય છે. માટી કઈ અનેરી અનેરી થતી નથી, માટી તેની તેરી છે. એ દ્રષ્ટાંત છે. એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી અનુભવ કરતા અથવા પર્યાયોના પર્યાયોના બીજા બીજા પણ અનુભવ કરતા અન્ય પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે કે ભાઈ આ આત્મા અત્યારે નરક ગતિ ભોગવે છે. આ આત્મા મનુષ્ય થયો છે, અન્ય પર્યાય થઈ કે નહીં? ક્યાં દેવ પર્યાય ને ક્યાં નરક પર્યાય? બહુ મોટો આસમાન પાતાળ જેટલો ફરક છે. કેમ કે દેવ આસમાનમાં છે ને આ પાતાળમાં છે. ત્યાં એ જીવની યોગ્યતા સાવ જુદી છે ને અહીંયા જીવની યોગ્યતા સાવ જુદી જ છે. તો એ નારકી થયો જ નથી એમ ન કહી શકાય, દેવ થયો જ નથી એમ ન કહી શકાય. પર્યાયનો અનુભવ કરતા હો ચોક્કસ થયો છે. એ દુઃખ ભોગવા છે જીવે, શું નરકના દુઃખ ભોગવા છે જીવે. એવી રીતે આત્માનો નારકાદી પર્યાયથી અનુભવ કરતા અન્ય પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ સર્વતઃ અસ્ખલિત એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. સ્વભાવમાં નારક પણ થયું નથી એમ કે છે, સ્વભાવમાં મનુષ્ય પણ થયું નથી. આપણે આમ સ્થૂળ દ્રષ્ટિ એમ સમજીએ છીએ કે આ મનુષ્ય શરીર જે છે એ મનુષ્ય પણ છે, આત્મા તો આત્મા છે. એટલું જ નથી, જરા સૂક્ષ્મપણે જોઈએ તો મનુષ્ય શરીરમાં રહેલો આત્મા મનુષ્યોચિત યોગ્યતાથી પણ રહેલો છે. શરીર છે તે દ્રવ્ય મનુષ્યપણું છે અને મનુષ્યોચિત યોગ્યતાને લઈને મનુષ્ય ઉચિત પરિણામો થાય છે તે ભાવ મનુષ્યપણું છે. દ્રવ્ય મનુષ્ય અને ભાવ મનુષ્ય એવા બે ભેદ છે મનુષ્યને. તો એ ભાવે મનુષ્ય થયો છે, દ્રવ્ય તો થયો છે પણ એ પૂતગળની પર્યાય છે. ભાવે થયો છે એ જીવની પોતાની પર્યાય છે. મનુષ્યને લાયક જ ભાવ કરશે, એ કઈ કૂતરાને લાયક ભાવ નહીં કરે. શું એ કઈ એકેન્દ્રીને લાયક ભાવ નહીં થાય, એના નિબોધના લાયક ભાવ નહીં. મનુષ્યપણામાં મનુષ્યપણામાં લાયક ભાવ થશે. હું માણસ છું, ગ્રસ્ત છું, ફરાણ વેપારી છું, કામ છું, તેમ છું, બધા જે મનુષ્યમાં જે પ્રકાર હોય ઉદયના એ ઉદય અનુસાર એના ભાવ થવાના. કેમ કે ભાવ મનુષ્ય પણ છે એને. તિરિંજમાં તિરિંજ ગતિને નો જીવો ઉદય હોય એવા જ એને ભાવ થાય. અરે એક ગતિની અંદર પણ એક દરિદ્રી છે ને એક રાજા છે. રાજાને દરિદ્રીને લાયક ભાવ નહીં થાય. દરિદ્ર માણસ વિચાર કરશે કે આપણે કાલે ક્યાં ભીખ માંગવા જઈશું, કયા એરિયામાં જવું. રાજા એમ વિચાર કરશે? એને વિકલ્પ આવશે ખરો? એને ભીખ માંગવાનો વિકલ્પ નહીં આવે. અને જે ભીખ માગે છે એને રાજાના સિંહાસને બેસવાનો વિકલ્પ નહીં આવે. એવી દ્રવ્ય તો દરિદ્રી છે પણ ભાવે પણ દરિદ્રી છે. શું આવી યોગ્યતાઓ હોય છે? તો હું ચારે ગતિમાં છે. એમ જીવ અનેક પર્યાયોને ધારણ કરે છે. એ પર્યાયના અનુભવથી બરાબર સાચી વાત છે, પર્યાયનો અનુભવ કરતા સાચી વાત છે કે તેનો તે જીવ મનુષ્યપણાનો પણ અનુભવ કરે છે, દેવલોકમાં જાય ત્યારે દેવપણાનો અનુભવ કરે છે. એને એવો જ ભાવ આવે, જે પર્યાયમાં જાય એવો જ એને ભાવ આવે, અને એ ઉચિત એના પરિણામથી આ કરે. તો એ વાત કઈ ખોટી નથી, પર્યાયોનો અનુભવ કરતા એવો અનુભવ એ કરે છે. હવે કે છે કે જ્યાં પર્યાય નથી એવું જે મૂળ સ્વરૂપ છે, સ્વભાવ છે, એ સ્વભાવની સમીપ જઈને, ક્યાં શું કેવું છે, સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એટલે સ્વભાવ રૂપે પોતાનો અનુભવ કરતા એને પર્યાયના હુંપણાનો અનુભવ છૂટી જાય છે. કેમ કે ત્યાં પર્યાય છે નહીં, ત્યાં પર્યાય છે નહીં. સ્વભાવનો અનુભવ કરતા એને એમ લાગે છે કે અનાદિ અનંત શું એક ચૈતન્યાકાર આત્મ સ્વભાવ હું છું, કોઈ ભાવ ભાવનું કારણ મારા સ્વભાવમાં નથી. એક પદાર્થના બે અંશ છે, એક પર્યાય અને એક સ્વભાવ, બે એક જ પદાર્થના અંશ છે. મનુષ્ય પણ થયું, દેવનારક પણ થયું, એ પણ એક પર્યાયના અંશમાં થયું. ખોટી વાત નથી, પર્યાય નથી થયું એમ ન કહી શકાય, પણ સ્વભાવનો અનુભવ કરતા પર્યાયમાંથી હું પણ ઉઠી જાય છે, હું તો સ્વભાવ સ્વરૂપ છું એમ અનુભવ થાય છે, ત્યારે એ કહે છે કે એ અસત્યાર્થ છે. આવી રીતે પર્યાયનો નિષેધ આવે છે, પર્યાય દ્રષ્ટિ છૂટી જતા એમ કેવું છે, પર્યાય દ્રષ્ટિ છૂટી જતા પર્યાયનો આ પ્રકારે નિષેધ આવે છે. પર્યાયનું જ્ઞાન રહી જાય છે, પણ હું દ્રવ સ્વભાવે છું, હું ત્રિકાળ ભાવ રહી છું, અત્યારે ચાલતો ભાવ એ મારું સ્વરૂપ નથી. કોણ હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા રાખું કે હું પરિહરું, એ કોના સંબંધે મારે, મારા મૂળ સ્વભાવને જોતા કોઈનો સંબંધ મને નથી. ભૂલ એ થાય છે કે જે ટેમ્પરરી અવસ્થા છે, દરેક અવસ્થા ટેમ્પરરી છે, તો અવસ્થાના સંબંધો પણ ટેમ્પરરી છે. જીવ એને કાયમી માનીને ચાલે છે, એ ભૂલ છે. કાયમી એને માન્યું એનો અર્થ કે એને પોતાનું સ્વરૂપ જ એવું માની લીધું, આ ભૂલ કરી છે. સ્વરૂપ મૂળ સ્વરૂપ જેવું છે તેવું તું માન, અને અવસ્થા જ્યારે જ્યારે જેવી થાય તેવી ત્યારે ત્યારે તેવી તેને તું જાણ. ભલે બે પર્યાયના અંશ હોવા છતાં સ્વભાવ અંશ મોટો છે, આવે છે વંચનામૃતમાં આવે છે, સ્વભાવ અંશ છે મોટો છે. કેમ મોટો છે, કે ત્રિકાળ એમને એમ રહે છે. પર્યાય અંશ નાનો છે, કેમ, એ ક્ષણિક છે, ટેમ્પરરી છે, એટલા માટે. આત્મસ્વભાવને સમીપ જઈને અનુભવ કરતા આ વાત અનુભવ પદ્ધતિ એ સમજવી ઘટે છે, વિચાર પદ્ધતિ એને, વિચાર પદ્ધતિ એ એનું જે સ્વરૂપ છે એ જ્ઞાનમાં પૂરેપૂરું નહીં આવે, અને કલ્પના મારે કરવી નથી. એટલે માત્ર વિચારીને સ્વરૂપ નથી નક્કી કરવું, આત્મસ્વભાવને સ્વરૂપ અનુભવનો વિષય હોવાથી અનુભવીને જ નક્કી કરવું છે, માત્ર વિચારીને નક્કી નથી કરવું. જે જીવો અનુભવ કરીને નિશ્ચય નથી કરતા, નક્કી નથી કરતા, માત્ર વાંચી વિચારીને નક્કી કરે છે, એ ભૂલ કરે છે. વાંચી વિચારીને એનું અમલીકરણ કરીને અનુભવ કરીને નક્કી કરવું જોઈએ. વાતને અનુભવ સુધી લઈ જવી જોઈએ. વાંચ્યું વિચાર્યું તેથી એક રિઝલ્ટ આવ્યું સમજવાનું, સમજ્યો હું. હવે સમજણ વાંચન વિચાર અનુસાર બરાબર હોય તો પણ યથાર્થ પણ હોય અને અયથાર્થ પણ હોય. યથાર્થ ક્યારે? અનુભવમાં લઈને અંદર નિશ્ચય કરે ત્યારે. જો એમને એમ રાખી લઈએ અને અનુભવે ન ચડે, પ્રેક્ટિકલ સાઈડમાં ન જાય, એ સમજણ અયથાર્થ રહેશે, યથાર્થ નહીં થાય. આ ફરક પડશે. એટલે અહીંયા જે એક વાત લખી એમણે કે એક ચૈતન્યાકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર છે અને અસત્યાર છે. એ અનુભવ કરતા એમ ભાસે છે. શું? અનુભવ કરતા એમ ભાસે છે. જેમ અવલોકન અને ભેદ જ્ઞાનમાં કેવું ભાસું થાય છે કે પેલા હું જે કઈ શરીરથી કામ કરતો હતો એ હું કરતો હતો એમ જ લાગતો હતો. અહીંયા એક ચીજ પડી છે ને મેં એને ઉપાડી, મને વિચાર આવ્યો કે આ ચીજને હું પકડું, ઉઠાવું. મેં પડી તો મેં ઉઠાવી. અત્યાર સુધીનો મારો અનુભવ એમ હતો કે આ ચીજને પકડીને હું ઉઠાવું છું. બારીક અવલોકન કરીને ભેદ જ્ઞાનનો જ્યાં તબક્કો આવ્યો ત્યારે જીવને એમ ભાસે છે કે આ પરમાણુની અવસ્થા આમ થવાની હતી તે થઈ, હાથની અવસ્થા પણ આમ થવાની હતી તે થઈ, એ બે પરમાણુમાં મારે મારું અસ્તિત્વ નથી. વિકલ્પ ઉઠો એ પણ સ્વતંત્ર ઉઠો, એને પરમાણુને કાંઈ લેવા દેવા નથી. વિકલ્પ વિકલ્પમાં, જળની ક્રિયા જળ ક્રિયામાં. એ જ વખતે એ બધાનું જ્ઞાન કરનાર બેઠો છે. એ જ્ઞાન જેમાં થયું તે હું, જેમાં જ્ઞાન થયું એ બધાનું તે હું. જ્ઞાન જ્ઞાનમાં એટલે જ્ઞાન મારામાં, હું જ્ઞાનમાં, વિકલ્પ વિકલ્પમાં અને પરમાણુની અવસ્થા પરમાણુમાં. એટલે મારા જ્ઞાનથી વિકલ્પ જુદો અને મારા જ્ઞાનથી આ ક્રિયાથી તે પણ જુદી. કેમ કે જ્ઞાનમાં તેનું અસ્તિત્વ અનુભવાતું નથી અને એ બંનેના અસ્તિત્વમાં જ્ઞાનનો અનુભવ થતો નથી. આમ જુદું જુદું ભાસે. એમ સ્વરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો આ વર્તમાન ભવથી માંડીને અનંતા ભવો થયા, મારા સ્વરૂપમાં કઈ નથી થયો. હું જે સ્વરૂપ રૂપે છું, હંમેશા જે મારું સ્વરૂપ રહ્યું છે, એને વિશે આવા કોઈ ફેરફાર થતા જ નથી. એનું અસ્તિત્વ ત્યાં નથી. અને એ મનુષ્ય પણ આદિમાં મારું સ્વરૂપ નથી, માટે તે અસત્ય અને જૂઠા છે, અભૂતાર છે, અસત્ય છે અને એ જૂઠા છે. મારા સ્વરૂપની અપેક્ષાએ એનું સત્ય પણ રહેતું નથી, એની સત્તા નથી. મારા સ્વરૂપમાં એની સત્તા નથી માટે તે અસત્યાર છે, નહીં હોવા પડે છે, એટલે અભૂતાર છે. બસ એવો અનુભવ તે સમ્યક અનુભવ છે. એવો અનુભવ તે સમ્યક અનુભવ છે. એ લીધું અવસ્થાની વાતમાં. હવે એમ કે છે કે વધવું ઘટવું જેમ સમુદ્રનો વૃદ્ધિહાની રૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું પુતાર્થ ને સત્યાર્થ છે, ભરતી આવે છે ને ઓટ આવે છે, એ ભરતી ને ઓટ નો અનુભવ પણ થાય છે. ઓટમાં માણસ તણાઈ જાય છે, ભરતીમાં કાંઠે ફેંકાઈ જાય છે, તો ભરતી ઓટ થતી જ નથી એમ તો કઈ કહી શકાય નહીં. સમુદ્રમાં સમુદ્રમાં ભરતી ઓટ જેવું કઈ થતું નથી એમ તો કહી શકાય જ નહીં. તો પણ કઈને એને ગૌણ કરાવે છે, પણ તો પણ કિંતુ પરંતુ આ બધા શબ્દો જે વાત મૂકી હોય એને ગૌણ કરવા માટે છે. આપણે એમ કહીએ કે ભાઈ તમે આના વગર ચલાવો, ચલાવાય કે ન ચલાવે, ચલાવે પણ તો પણ મારે અત્યારે જરૂર છે એનું ઓલી વાત ગઈ, તો પણ કરે સમજવું કે ઓલી વાત એની ગઈ. એમ સમુદ્ર વધે ઘટે છે તો પણ સ્થિર નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયત પણ અભૂતાર્થને સમુદ્ર સમુદ્ર રહીએ છે. ફરતી આવતા સમુદ્ર વધી ગયો એમ ન કહી શકાય, અને ઓટ આવતા સમુદ્ર ઘટી ગયો એમ ન કહી શકાય. જુઓ, એક જગ્યાએ ઓટ હોય ને બીજી જગ્યાએ ભરતી હોય, સમુદ્ર ક્યાં વધતો ઘટતો નથી. અહીંયા મુંબઈના કિનારે ઓટ દેખાય ત્યારે બીજે ભરતી હોય, શું છે, પાણી ગતિ કરે છે, સમુદ્રનું પાણી ગતિ કરે છે, એની અંદર એના કરંટ હોય છે. જેમ નદીમાં પાણી વહે છે, કેમ કે અમે તો બે કાંઠા છે ને ચોખ્ખું વહેતું દેખાય છે, આના બે કાંઠા એ ખરે દેખાતા નથી, પણ એની અંદર પણ પાણીનો પ્રવાહ હોય છે અને એ સ્વયં ઉત્પન્ન થાય છે. પાણીમાં પાણીના પ્રવાહો સ્વયં ઉત્પન્ન થાય છે, એનો એક સમુદ્ર સ્વભાવ છે. કેમ કેટલા બધા પાણીને કોણ હલાવે, એ તો થઈ શકે મળી રાઈટ ટાઈમ, જે ટાઈમે ભરતી આવતી એ ટાઈમે જ ભરતી આવે. પૂર્ણ ચંદ્ર ઉગે ભરતી આવે છે, અહીંયા ચંદ્ર હોય બીજી જગ્યાએ માસ હોય, આવું સ્વતઃ છે, સ્વાભાવિક છે. એક ભાઈ મળ્યા હતા મુંબઈમાં, આમ તો વ્યાપારી કારણસર મળવાનું થયું હતું, બહુ જબરજસ્ત તર્યા હતા પાણીમાં, તરવા વાળો બહુ જબરો, કલાકો સુધી તરે, માઇલો સુધી તરી જાય, એ હંમેશા અહીંયા મફત બાથમાં નાવા જાય, મેમ્બરશીપ હશે એનું, બાથમાં નાવા પડે, નાવા પડે તો દરિયામાં જાય, માઇલ બે માઇલ ત્રણ માઇલ ચાર માઇલ વ્યો જાય, તરતો તરતો 380 થી સવારમાં નાવા જાય અને ખૂબ તરે, એ જાતનો શોખ હશે એ માણસ. એની એક વાત કરી નવી લાગે આપણને, એ કે દરિયાના પાણી રોજે રોજ નવા, 360 દી નવા નવા, આજનું પાણી કાલ નથી હોતું. આપણે જોઈએ તો એમ લાગે કે ચોપટી નું નું પાણી છે દરિયાનું, કે નહીં 360 દી નવું નવું પાણી હોય છે. અમારો અનુભવ બોલે છે, કાલનું પાણી આજ નથી હોતું, આજનું પાણી પાછું કાલ નથી હોતું, પાણી બદલાઈ જાય છે. અને વાત સાચી છે, એનું પાણી હોય તો પાણી હળી જાય, બંધિયાર પાણી હોય તો પાણી ગંધા પણ મંડે, ક્યાંય બી ખાબોચ્યું ખાડો હોય, ખાડો હું આપણે ઘરમાં આપણે પાણી તમે રાખો ને, એકને વાસણમાં જાજા દે, પાણી બગડી જાય. સમુદ્રનું પાણી બગડશે નહીં ક્યારે, કોઈ જગ્યાએ નહીં બગડે, કેમ કે પ્રવાહી જ છે, એકનું પાણી રહેતું જ નથી. અનુભવની વાત કરે છે, ખબર સામાન્ય માણસને ખબર નથી કે રોજ પાણી બદલાય છે ત્યાં. એટલે એવું કઈ થતું જ નથી એમ નથી, છતાં સમુદ્ર સમુદ્ર રહે છે, સમુદ્ર બદલાતો નથી, સમુદ્ર સમુદ્ર જ રહે છે એમ કેવું છે. પછી બિચારા બંધ થઈ ગયા એક દિવસ, હું પાછો આવતો હતો કિનારે, અડધો કિલોમીટર રહ્યો હોઈશ, બહુ વાત દૂર નતો કાંઠો, એમાં થાકી ગયો, થાકી ગયો, મને થાક લાગે ને ત્યારે ગાંજાવાલા દરવાજાથી લિફ્ટ સુધી આવું આકરું પડી જાય, તો થાકી ગયા હોય ત્યારે એમ થાય અહીં સુધી જવું પડશે, એમ માઇલો સુધી હું તરનારો, એ અડધો કિલોમીટરનો કાંઠો મને બહુ દૂર દેખાણો થતી, અને પહોંચતા પહોંચતા મને એમ થયું કે હું કદાચ ડૂબી જઈશ, નહીં પહોંચું તો. એક વખત મારી હિંમત હારી ગયો, પહોંચી ગયો મન મન પહોંચ્યો, પણ ત્યારથી પાણી મૂક્યું દરિયા નાવા ન પડવું, ત્યાંથી છોડી દીધું છે. એ જે મત દેખાઈ ગયું અને આટલા આમ આમ અહીંયા અહીંયા કાંઠો છે એમ દેખાઈ ગયો, પણ કાંઠે નહીં પહોંચાય એ જે દેખાઈ ગયો, મૂકી દીધું, વિશ્વાસ ઉડી ગયો, કોન્ફિડન્સ ખલાસ થઈ ગયો મારો. કેવા ફેરફારો થાય છે પરિણામમાં. એ દ્રષ્ટાંતે આત્માનો વૃદ્ધિહાની રૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે ને સત્યાર્થ છે. પર્યાયમાં ભરતીહોટ આવે છે, દુઃખ સુખ થાય છે, પુરુષાર્થની તીવ્રતા મંદતા થાય છે, રુચિની તીવ્રતા મંદતા થાય છે, જ્ઞાનનું વધવા ઘટવાપણું પણ થાય છે. તિરેંચમાં જાય, કેન્દ્રીમાં જાય, જ્ઞાન બિરાઈ જાય છે. મનુષ્યમાં આવે અંગ પૂર્વનું જ્ઞાન હોય, અને દેવલોકમાં જાય ઉધિ જ્ઞાન હોય. એ રીતે પર્યાયનું વૃદ્ધિ હાનિપણું છે, અનિયત પર્યાય છે, નિયત નથી, એક પ્રકારે રહેતી નથી. આમાં શું છે, નિયત અને અનિયત એવી વાત કરી છે. નિયત એટલે એક સરખું રહેવું, અનિયત એટલે એક સરખું નહીં રહેવું. તો કે પર્યાય ક્યારે એક સરખી રહેતી નથી સંસાર અવસ્થામાં. બાકી તો કેવું જ્ઞાન થયા પછી કેવું જ્ઞાનની પર્યાય આમ એક સરખી ગણાય, પણ જ્ઞેયોના પ્રતિબિંબની અપેક્ષાએ એક સરખી નથી. કેમ કે જ્ઞેયો બદલાય છે, અહીંયા જ્ઞાને બદલાય છે, જ્ઞેયોની અવસ્થાઓ બદલાય છે, અહીંયા જ્ઞાન જ્ઞેયાકારે થયેલું જ્ઞાન એમાં પણ ફેરફારો દેખાય છે. પ્રતિબિંબ છે ને એ તો, એટલે એની અવસ્થા એક સરખી નથી. વિશેષ અવસ્થા, સામાન્ય અવસ્થા એક સરખી છે, પરીસાની સામાન્ય અવસ્થા એક સરખી છે, અંદર પ્રતિબિંબો જુદા જુદા પડે ત્યારે જુદી જુદી અવસ્થા છે. એમ પર્યાયોના ભેદોથી અનુભવ કરતા અનિયતપણું એટલે એક સરખાપણું નહીં હોવું તે સાચું છે. તો પણ ભલે એ સાચું હોય, તો પણ નિત્ય સ્થિર નિશ્ચળ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. બે ધર્મ ધારણ કરી રાખ્યા છે, અનિયતપણું અને નિયતપણું, અનિત્યપણું અને નિત્યપણું. જ્યારે બે પદાર્થના ધર્મો છે તો પછી બે સરખા છે એમ રહેતું નથી. હે ઉપાદેયની અપેક્ષા એ બંનેની વાત જુદી જુદી છે. નિત્યપણું ઉપાદેય છે, અનિત્યપણું ઉપાદેય નથી. અથવા અનિત્યપણું ઉપાદેય કરીને જીવે દુઃખ ભોગવું છે. શું કરે છે? દુઃખ ભોગવું છે. મનુષ્ય તરીકે જન્મે અને રાત દી આંખો વીંચીને પ્રયત્ન કરે ત્યારે એવો એને અનુભવ હોય છે કે જાણે હું કોઈ દી મળવાનો નથી. આ બધું કર્યા જ કરીશું, આ પ્રવૃત્તિ કર્યા કરીશ ને આ પૈસા ભેગા કર્યા જ કરીશ, હજી ભેગા થશે, હજી વધુ ભેગા થશે, હજી બધું ત્યાં પર એ પણ તો મારી જાય છે. એક સેકન્ડમાં પર્યાય પલટો મારી જાય છે ને બધી મહેનત એની એમ ને એમ નકામી, એના પોતાના માટે નકામી થઈ પડે છે. તો એને અનિત્યતામાં નિત્યતામાં નહીં, શું કર્યું એને, અનિત્યતામાં નિત્યતામાં નહીં, આ મોટી ભૂલ કરી. બહુ સરસ પત્ર લખ્યો છે કૃપાળુદેવે, ગાંધીજી ઉપર એક પત્ર લખ્યો છે, બહુ સરસ લખ્યો છે આ બાબતમાં, કે આ જીવે અન્ય અનિત્ય એવી અવસ્થાઓમાં નિત્યતાની પ્રતીતિ કરીને ઘણું દુઃખ ભોગવ્યું છે, કેમ કે મૃત્યુ આવે ને ખબર પડે ખલાસ, એટલે એને એમ થાય તો પછી આ બધું મેં ફેરવું કર્યું શું, એનું શું ગયું, તારું વ્યર્થ, તારા માટે વ્યર્થ છે, જેને કામમાં આવી વાત જુદી છે, તમે તો કામમાં આવવાનું નથી. એટલે તો પણ એમ કહીને કહે છે કે નિત્ય સ્થિર અભૂતાર છે ને અસત્યાર છે, સુગાનીજીનું વચનામૃત છે આ વિષય ઉપર, કે પર્યાયમાં નિગોદપણા હોય યા પર્યાય મેં સિદ્ધપણા, મુજે નિગોદપણા છે નુકસાન નહીં ઓર સિદ્ધપણા છે લાભ નહીં. કેમ કે મારા નિત્ય સ્થિર સ્વભાવનો અનુભવ કરતા એ બે છે જ નહીં અંદર, નથી વાત સાચી છે મારા મનથી એ વાત સાચી છે, પતી ગયો પછી મારે અવસ્થા રહેવું સંબંધ છે, બહુ દૂર છું અનિત્ય અવસ્થાથી, હું નિત્યપણે રહેનારો બહુ દૂર છું, એમ સ્વરૂપની ભાવના ભાવતા નિયમસારમાં પણ એ વાત આવે છે કે હું અનિત્ય અને ચંચળ ભાવોથી ઘણો દૂર છું. ક્યાંય છો? કેમ કે નિત્યતામાં અનિત્યતા સર્વાંશે નથી અને નિત્યતામાં અનિત્યતા સર્વાંશે નથી, માટે ઘણું દૂર છે. તાત્પર્ય એ નીકળે છે કે આત્મસ્વભાવની સમીપ જઈને એટલે આશ્રય કરીને, સમીપ જઈને એટલે આશ્રય કરીને અનુભવ કરવો, અને એ અનુભવ કરતા અનિત્યતાના કોઈ ભાવો અનુભવ ગોચર નહીં થાય. જે સુખ દુઃખના દ્વંદ્વ છે, લાભ લાભના દ્વંદ્વ છે, એ કોઈ અનુભવમાં નહીં આવે, એકાકાર વસ્તુ જ અનુભવમાં આવશે. અને એ અનુભવમાં એ એવો અનુભવ ઉપાદેય છે, એ પ્રકારે જ ઉપાદેય છે, બીજો કોઈ પ્રકાર ઉપાદેય નથી. એ ત્રીજો બોલ થયો. હવે
સ્વભાવની સમીપ જતા દશાઓ છો, એ વખતે આત્મપ્રદેશોની પરિસ્થિતિ શું છે?
આત્મપ્રદેશો આત્મપ્રદેશો ગમે પ્રકારે હોય ને એનું પ્રયોજન જ નથી, કોઈ પ્રયોજન નથી. કેમ કે ચાર ગતિની અંદર અનુભવ થાય છે, ચારે ચાર ગતિમાં સમજી જીવોને. તો માછલીના પ્રદેશો એના મન શરીર આકારે હોય, દેડકાના પ્રદેશો એના શરીર આકારે હોય, સર્પના પ્રદેશો એના શરીર આકારે હોય, સર્પને પણ જ્ઞાન થાય
સ્વભાવની સમીપ જતા,
ભલે એને અનુભવ થાય ત્યારે શું થાય, શરીરના આકાર બદલાઈ જાય, સ્વભાવની સમીપ જઈને અનુભવ કરે ત્યારે એનો આકાર બદલાઈ જાય, મનુષ્યનો મનુષ્ય આકાર હોય છે. ભાવમાં તો સ્વભાવ સમીપ જાય એટલે સ્વભાવનો આશ્રય કર્યો.
પ્રશ્ન એ છે કે એમાં
પ્રદેશ જુદી વસ્તુ છે, ભાવ જુદી વસ્તુ છે, પ્રદેશ આકાર સાથે સંબંધ ધરાવે છે. પ્રદેશની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે શાસ્ત્રમાં, ભાવની પર્યાયને અર્થ પર્યાય કહે છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય જુદી જુદી છે. પરદેશો છે એ વ્યંજન પર્યાય ના વિભાગમાં જાય છે, ભાવ ભાવો જાય છે અર્થ પર્યાયમાં જાય છે. વ્યવસ્થિત વાત છે શાસ્ત્રની, ગોટાળો ન થાય. તો કોઈ પણ જીવનો અનુભવ થાય, સ્વભાવ સ્વભાવ સમિતિને સ્વરૂપાશ્રય થઈને અનુભવ થાય, ત્યારે એના બધા ગુણો સ્વરૂપમાં કેન્દ્રિત થઈને પરિણમે છે. શું થાય છે? સ્વરૂપ તે હું, એમ બધા ગુણો ભજન કરવા લાગે છે સ્વરૂપનો, અને સ્વરૂપની પરિણતિ થઈ જાય છે. બધા ગુણોમાં સ્વરૂપ તે હું, શ્રદ્ધા સ્વરૂપને શ્રદ્ધે, જ્ઞાન સ્વરૂપને વેદે, ચારિત્ર સ્વરૂપમાં લીનતા કરે, આનંદ પણ સ્વરૂપને અવલંબે, બધા ગુણો સ્વરૂપને અવલંબે, સાધક દશામાં અંશે અને સિદ્ધ દશામાં પરિપૂર્ણ. સંતાગણ પૂરું પડે, બાકી ગુણો આંશિકપણે પરિણમે છે. એ બરાબર છે. સ્વભાવ સમીપ જતા જે અનુભવ થાય છે સ્વભાવનો, એ અનુભવમાં વગર વિકલ્પે એવો અનુભવ થાય છે કે અનિયતપણું, વધવા ઘટવાપણું મારા સ્વરૂપમાં નથી, એક રૂપ રહેવું એવું જ મારા સ્વરૂપનો મને અનુભવ થયો છે, હું એટલે નાસ્તિકપણે વધવા ઘટવાપણું મારા સ્વરૂપમાં નથી. એટલે જ્ઞાની પર્યાય નો કરતા નથી, કેમ કે વધવા ઘટવા પણ પર્યાયમાં છે, અને વધવા ઘટવા પણ પર્યાયમાં છે તો મારું અસ્તિત્વ જે ત્રિકાળ છે એ ક્ષણિક થઈ જતું નથી, ક્ષણિક છે. મારું અસ્તિત્વ ત્રિકાળ છે, મારું અસ્તિત્વ ત્રિકાળીમાં છે, તો જ્યાં મારું અસ્તિત્વ ન હોય ત્યાં મારે હું કઈ શું કઈ કરી શકું? પહેલી બી છે, જ્યાં હું નથી ત્યાં હું શું કરી શકું? મારે તમારી સાથે કામ હોય તો તમારી પાસે આવવું પડે, પણ હું તમારી પાસે આવ્યો નથી, એનો અર્થ કે મારે તમારી પાસે કોઈ કામ આવતું હતું નહીં. ઉપસ્થિત એમ અસ્તિત્વ ગુણ છે આત્માનું, હયાતી ધરાવનાર જે સ્વભાવ છે એ હંમેશા ત્રિકાળી માર્યો છે. એટલે પર્યાયમાં પોતાનું અસ્તિત્વ જે જોતો નથી કરે કેવી રીતે? માટે પર્યાયના કાળે જે થયું હોય તે થાવ, એના ક્રમમાં હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, વાત પૂરી થઈ ગઈ. આ ક્રમબદ્ધ પર્યાયનો મર્મ અને પરમાર્થ આટલો જ છે. અડખા એના અનેક છે, મર્મ અને પરમાર્થ આટલો જ છે. સુગાનીજી પત્રમાં લીધું છે. એટલા માટે પર્યાયનું કર્તૃત્વ જ્ઞાનીને નથી થતું. આપણે એક આર્ટિકલ લખ્યો છે પર્યાયમાં એકત્વ નામનો, તત્વાનુશીલન ભાગ એકમાં પર્યાયનું એકત્વ નામથી આર્ટિકલ છે. એમાં શ્રદ્ધા કરવી, જ્ઞાન કરવી, પુરુષાર્થ કરવો, ચિંતા કરવી, આનંદ કરવો, એના બાના નીચે, એના નેજા નીચે પર્યાયનું કર્તૃત્વ ન થવું જોઈએ એના ઉપર હાઈલાઈટ મૂકે છે. એ આર્ટિકલમાં આખી જે હાઈલાઈટ મૂકી છે આ એક જ વાત ઉપર મૂકે છે. કેમ કે પર્યાય દ્રષ્ટિએ હે ઉપાધિના જે ભંગભેદ પડે છે ત્યારે એમ કહે છે કે હે જીવ, તું શ્રદ્ધા કરતો, જ્ઞાન કરતો, અનુભવ કરતો, લીનતા કરતો, આનંદ કરતો, પુરુષાર્થ કર, સ્વભાવનો આશ્રય કરીને સ્વભાવ સમીપ જ્યાં જાય છે તો કરવા ફરવાનું કાંઈ છે નહીં, હું ત્રિકાળ જેમ છું એમ છું. પર્યાય થાય છે, જણાય છે, કરવા ફરવાની વાત મારામાં છે નહીં, કેમ કે હું ત્રિકાળી એમને એમ છું, મારું અસ્તિત્વ જ્યાં નથી હું શું કરું? એ 17 નંબરના 22 નંબરના પત્રમાં એ વાત સુધારી લીધી છે કે પર્યાય મેં ઉલ્લેખ ફેર કરને કી દ્રષ્ટિ મિથ્યા હૈ ક્યોકિ જહાં મેરા અસ્તિત્વ નહીં વહાં મેં ક્યા કર સકતા હું તો મેં કુછ કર સકતા નહીં તો એ લોગ ઉલટ ફેર મેં ક્યા કરું મેં જા એ વાત બહુ સરસ લીધી છે એમનો જે ટોન છે એ સ્વભાવ દ્રષ્ટિનો છે એ જ્ઞાની પકડે છે આ સ્વભાવ દ્રષ્ટિ વાત લખે છે આ સાંજના સ્વાધ્યાયમાં આપણે આવશે જ્ઞાની છે પૂર્વના જ્ઞાનીને કેવી રીતે સમજી લે છે આ લખાણ પણ નાની હોય તો જ આવો આવે નહીતર ન આવે અને સોગાની જેનો દાખલો એ સ્પષ્ટ થયો એમની ઉપસ્થિતિમાં એ જ્ઞાની છે એવી વાત પ્રસિદ્ધ નહોતી થઈ એમના લખાણથી એ વાત પ્રસિદ્ધ થઈ છે એ સ્વભાવ દ્રષ્ટિ એમની છે એની મૌલિકતા એની સ્વતંત્રતા અછાની રહી એવી નથી ચોથો સોનાનો દાખલો આપ્યો છે જેમ સુવર્ણનું ચીકણાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા એના જુદા જુદા ગુણોની પર્યાય છે વિશેષપણું ભૂતાર છે અને સત્યાર છે કેટલા વજનનો દાગીનો છે એ મહત્વ નથી છે એના ઉપર તો એની કિંમત નક્કી થશે ભાવ તો ભાવ છે પણ દાગીનાના વજન ઉપર એની વેલ્યુ નક્કી થશે વેચનારને અને ખરીદનારને એનો મતલબ છે ભજનારે મતલબ છે ભાઈ ભજન કેટલું આ સોનાનો છે પણ વજન કેટલું એ તો 5 ગ્રામનો થાય અને 35 ગ્રામનો થાય વજનારે સંબંધ જ નથી એવું નથી અવસ્થાને વજનારે સંબંધ છે સુવર્ણનું ચીકણાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા તે વાત સાચી છે સત્ય છે તો પણ જેમાં સર્વ વિશ્વસો વિલય થઈ ગયા છે એવો જે સુવર્ણ સ્વભાવ એની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણો અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે હવે કેવી રીતે કહેવું છે કે સોનું એટલે સોનું અને લોઢું એટલે લોઢું સોનું તે લોઢું ને અને લોઢું તે સલાટું લોઢું તો એક બાજુ રહ્યું પિત્તળ રહ્યો ને સોનું તે પિત્તળ નહીં ને પિત્તળ તે સોનું નહીં પછી વજનની વાત પછી એમ કે કરો તો સોનું છે કે નહીં નક્કી કરો પછી વજન નો ફેક્ટર તો પછી મહત્વનો ઊભો થશે પણ પેલા એ સોનું છે કે નહીં બહુ સારો મજબૂત દાગીનો છે એના એક એક આંકડા પણ જાડા છે ને એક એક ખાંધામાં પણ બધું આટલું જાડાપણું છે તો ખબર સોનું છે કે બીજું કંઈક છે સોનું પણ હોય તો એની કિંમત છે સોનાપણો ન હોય તો એ ઘાટની જાડાપણાની કોઈ કિંમત નથી વજનપણાની કિંમત નથી ને પીળાપણાની કિંમત નથી સરળતા ને ભાવની પણ એની વજન એની કોઈ કિંમત નથી ફૂટકારી ઉપર મળે છે ને ચમકદાર નથી મળતા જવરી બજારમાં ફૂટકારી ઉપર એવી જાય છે માણસ લાકડી લઈને ઊભો હોય લટકતા હોય હાથાથી નિવૃત્તિ લાકડીમાં લટકતા રાખે હોય ને એક અરબા 5 જણા જોતા હોય કેમ કે 5-5 રૂપિયાનો 10-10 રૂપિયાનો 15-15 રૂપિયાનો છે અસલ સોનાનો લાગે અસલ કેવો લાગે સોનાનો સોનાનું હોય તો એની વેલ્યુ છે ઘાટની સોનાનું હોય તો એની કોઈ વેલ્યુ નથી તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, સોનું એમ કહેતા સોનાપણાના બધા ગુણો જેની અંદર નિર્વિકલ્પણે જ્ઞાનમાં આવી જાય છે. વિકલ્પ કરીને જ્ઞાન કરવું પડતું નથી જ્ઞાન સોનીને. એવી રીતે આત્માનો જ્ઞાન દર્શનાદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષ પણ ભૂતા છે અને સત્યાર્થ છે. આત્માનું ક્યાં કામમાં આવે છે કે વેદાંતિઓ પણ આત્માને બ્રહ્મ પરમ બ્રહ્મ માને છે, પણ જ્ઞાન દર્શન ગુણ વાળા નથી માનતા. જ્ઞાન માને છે, શ્રદ્ધાને નથી માનતા, દર્શનને નથી સ્વીકારતા. ત્યારે જૈન દર્શન કે છે કે જો ભાઈ આત્માને આત્મા 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 તો અભેદપણે કહીએ છીએ, પણ કેવો કે તું કે છો એવો નહીં, જ્ઞાન દર્શન આદિ બધા ગુણો હોય એવો આત્મા છે. શું કહે છે કે નહીં આવો, આવું કઈ અંદર હોતું નથી, આત્મા તો શૂન્ય છે, આત્મા તો અંદરમાં શૂન્ય છે એમ લઈ જાય છે લોકો. એમ નથી, ગુણોથી ભરચક ભરેલો છે, શૂન્ય નથી પણ અનંત ગુણોથી ભરચક ભરેલો છે. એટલે ગુણ ભેદો થી સેતે ગુણ ભેદો સત્યાર્થ છે. પેલા વેદાંતની સામે થાપે તો પણ અનુભવ કરવા માટે, તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા નિર્વિકલ્પ અનુભવ થતો હોવાથી તે બધા ગુણોનો વિકલ્પ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. આવી વાત લીધી છે. ગુણો છે અનુભવમાં, એનું અસ્તિત્વ જુદું જુદું દેખ જોવામાં આવતું નથી. એ બધા ગુણ ભેદોનો નાશ નથી કર્યો, એમ વિલય થઈ ગયા છે, અંદરમાં સમાવેશ પામી ગયા છે. આત્મ સ્વભાવમાં, અભેદ આત્મ સ્વભાવમાં બધા ગુણ ભેદો ઇન્ક્લુડ છે, એક્સક્લુડ નથી. એમ કે છે પર્યાય છે ને તે એક્સક્લુડ છે. પર્યાય ભેદમાં ગુણ ભેદમાં આ ફરક છે. નિત્ય એવા સ્વરૂપમાં અનિત્ય પર્યાયનું અસ્તિત્વ જ નથી. જ્યારે અભેદ સ્વભાવમાં ભેદનું માલુમ પડવું નથી, અભેદતામાં ભેદ નથી અને ભેદ પણ છે એમાં અભેદતા નથી. કેમ કે જ્ઞાન છે તે અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે તે જ્ઞાન નથી. સાયન્ટિફિક વાત છે, જે વાત છે એ સાયન્ટિફિક છે. જરા શું આમાંથી પરમાર્થ નીકળે છે? આત્મા સમજવા માટે એ કેવા પ્રકારનો પદાર્થ છે એ સમજવા માટે એના અને ગુણો અને એની પર્યાયોના ભેદોને સમજવાના જરૂરી લાગે છે. તત્ અન્વેષણ કાળે શોધનો વિષય છે. ત્યારે આત્મા આરાહણ કાળે, આરાધના કાળે નહીં, કેમ કે એમાં એકનો આનંદ જ છે. એ દ્રષ્ટાંત આપે છે. આ સવર્ણનો દ્રષ્ટાંત એટલા માટે આવ્યો છે કે જ્યારે કોઈ માણસ દાગીનો ખરીદવા જાય છે ત્યારે બધું જોવે છે. એટલું સોનાપણું નથી જોતો, એના બધા ફાયદો જોવે છે. પોતાનું તો વજન કેટલું અને ખરીદવામાં આપણને પોષણ છે કે નહીં. ચીજ બહુ સારી છે પણ વજન વધી જાય છે ને આપણું બજેટ નથી, તો પેલા વજન જુઓ, વજન બરાબર છે, અંદાજ છે, તો કે ભાઈ ઘાટ જુઓ, આપણું મનપસંદ ઘાટ છે કે નહીં. અને ઘાટ ગમે એવો હોય પણ એ જરા આમ દેખાવ પકડે છે કે નથી પકડતો. કારીગરી ગમે એવી હોય પણ દેખાવ ના પકડે તો શું કામનું? આપણે પૈસા હું કરવા ખર્ચીએ છીએ તો પછી હોનાને રગડીને ન મૂકી દઈએ. તો કે છે કે જ્યારે એ રીતે કોઈ ખરીદનાર છે એ બધા પડકારથી ચોકસાઈ કરીને દાગીનો ખરીદે છે, એ જ ખરીદનાર એ દાગીનો પહેરશે ને ત્યારે બધું વિલય થઈ જશે, એનો એ બધાનું જ્ઞાન એને આનંદમાં વિલીન થઈ જશે. હવે એ દાગીનો કેટલા વજનનો છે ને એની એની કારીગરી કેવી છે ને કાંઈ નહીં, બસ પહેરીને આનંદમાં પહેરીને આનંદમાં પહેરી પહેરીને આનંદ લે છે, પહેરી પહેરીને આનંદ લે છે. એમ આત્માને જાણવો સમજવો એક વાત છે ને એનો અનુભવ કરીને આનંદ લેવો તે બીજી વાત છે. અને સમજવો સમજવા માટે નથી સમજવો, પણ સમજવો આનંદ લેવા માટે સમજવો છે. માટે ભેદોથી સમજીને ભેદોને વિલય કર, અભેદમાં તો આવી જાય. પર્યાયોને ગુણમાં સંકેલવીને ગુણોને દ્રવ્યમાં સંકેલી નાખો અને એકલા દ્રવ્યનો અનુભવ કરવો એમ કે છે. એટલે જેમ દાગીના પહેરનારને એ બધા ભેદો અભૂતાર્થને અસત્યાર્થને કામના ન રહ્યા, એક આનંદ જ કામનો રહ્યો, એમ આત્માને સમજવા માટે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ભેદોથી ભલે સમજાણ સમજ્યો હોય તો પણ આત્માના અનુભવના આનંદ આગળ એનું કઈ જરૂર નથી. એટલું અભેદ અનુભવ ત્યારે થાય છે, કેટલું વજન જાય ત્યારે, એટલું વજન જાય છે કે અભેદને લક્ષમાં લેતા ભેદ માલુમ પડતા જ નથી, અભેદમાં ભેદ દેખાતા જ નથી. એટલું અભેદ ઉપર વજન જાય ત્યારે અભેદ અનુભવ થાય, અને એ વજન દેખાડવા માટે ભેદોનો જોરથી નિષેધ કરવામાં આવે છે. આપણે ગાથા ચાલી ગઈ સમયસારની સાતમી ગાથા. આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર છે જ નહીં, શું લીધું છે? આ જ્ઞાયક આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર એવું કઈ છે જ નહીં. પહેલી લીટી લીધી છે. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું થાય છે એ તો વાત જ આખી રાખો. અશુદ્ધિ શુદ્ધિની વાતની તો ચર્ચા જ નથી કરવી, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી એવી વાત કોને સમજાવે છે? કે અનંત ધર્મો સમજીને એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને કોને કરે છે? નિકટવર્તી શિષ્યજનને આવી વાત કરે છે. દૂર હોય ત્યારે એને ભેદોથી સમજાવે, નિકટ આવે ત્યારે એને અભેદ સમજાવે. હા, નિકટવર્તી ઉત્તમ છે, ઉત્તમ ઉત્કૃષ્ટ મુશુલ્ય એમ જ. ઉત્કૃષ્ટ મોક્ષ જે હોય એ આવી સમયસારની વાત સાંભળીને પામી જાય છે એમ કહેવું છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, તો હવે આત્માને પામી જાય છે એમ કે છે. નહીતર તો સમજાવવો પડે કે જો આ જ્ઞાન આને કહેવાય, શ્રદ્ધા આને કહેવાય, ચારિત્ર આને કહેવાય, એ દૂરવાળાને સમજાવવો પડે. જમતા જમતા આગ્રહ કોને કરવો પડે? મહેમાન હોય, મહેમાન ન હોય ને ઘરવાળાને આગ્રહ કરે છે થોડું વધારે ખાવાનું, હજી થોડુંક વધારે ખાવાનું. એમ ભેદ કોને પડે? સ્વભાવથી દૂર હોય ને ભેદ પડે. ભેદ અનુભવમાં સ્વભાવ ભેદો દેખાતા જ નથી, એમાં ભેદનું કામ જ નથી. એટલે રાજમલજી કડક ભાષા કરે છે, એ બધા ભેદો જુઠ્ઠા છે, અભેદનો અનુભવ કરતા એ બધા જ ભેદો જુઠ્ઠા છે. કેમ કે મિથ્યાત્વ સ્વામ અવસ્થામાં ભેદોનો વિકલ્પ ઉઠતા પોતાને ભેદ સ્વરૂપે અનુભવ કરતો હતો, અને એ અનુભવમાં વિપરીતતા હતી. અભેદના અનુભવમાં અવિપરીતતા છે, સમ્યક છે એમ કે. એ રીતે ચોથી વાત કરી એમણે ગુણભેદોની, ગુણભેદો રહીત અભેદ આત્મ સ્વરૂપ છે, શુદ્ધનયનો વિષય છે તે અભેદ આત્મ સ્વરૂપ છે. હવે અસંયુક્ત પણ આત્માને કોઈ સંયોગ નથી, અવસ્થા દ્રષ્ટિએ સંયોગ હોય તો પણ દ્રવ્ય દ્રષ્ટિએ સંયોગ નથી, એ છેલ્લી વાત કરશે.
સુખ ધામ અનંત